तारीख 10/4/1989, पूज्य गुरुदेव श्रीना वचनामृत, बोल नंबर 171 અને 172 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ નું ભાવનગર માં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 127।
બે પ્રકારે મોક્ષ માર્ગ નું કથન શાસ્ત્ર માં આવે છે, તેમ છતાં મોક્ષ માર્ગ એક પ્રકારે છે, મોક્ષ માર્ગ બે પ્રકારે નથી। પંડિત શ્રી ટોડરમલજીના મોક્ષ માર્ગ પ્રકાશના વિષયમાં સ્પષ્ટ કર્યું છે। નીચેનો પારિગ્રામ છે, ટોડરમલજીનું કથન છે મોક્ષ માર્ગ પ્રકાશનું। મોક્ષ માર્ગ તો કઈ બે નથી, મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે। નિરૂપણ કહો, પ્રતિપાદન કહો, કથન કહો, એમાં બે પ્રકાર છે। મોક્ષ માર્ગ એક છે, એક પ્રકારનો છે, એક ભાવરૂપ છે, ત્રણે કાળે એમાં કોઈ ફેરફાર નથી। પરંતુ શાસ્ત્રમાં બે પ્રકારના ભાવોને મોક્ષ માર્ગથી પ્રતિપાદિત કરવામાં આવ્યા છે। એમાં એક સાચો મોક્ષ માર્ગ છે, એક મોક્ષ માર્ગ નથી, છતાં એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે, એમ વાત છે। તો જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ નિરૂપિત કર્યો છે, તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, જે સુમેધ દર્શનના ચારિત્ર મોક્ષ માર્ગના પરિણામ છે। ખરેખર તેને મોક્ષ માર્ગ કહ્યો છે તે તો બરાબર છે, તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, સાચો મોક્ષ માર્ગ છે। અને જ્યાં મોક્ષ માર્ગ તો છે નહીં, પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે અથવા સહચારી છે, તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ, તે વ્યવહાર મોક્ષ માર્ગ છે। અહીંયા કોઈ એવું વિચારે છે કે ભલે મોક્ષ માર્ગ નથી, પણ મોક્ષ માર્ગનું નિમિત્ત છે એમ તો ટોડરમલજી પણ કહે છે, તો મોક્ષ માર્ગના નિમિત્ત સુધી તો પહોંચીએ, મોક્ષ માર્ગનું નિમિત્ત ગણીને તો એને મહત્વ આપીએ। નિમિત્ત કારણ તો ખરું ને, એને એમ કહે છે કે નિમિત્ત ત્યારે કે જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે, એટલે કે મોક્ષ માર્ગની જીવોના પરિણામ છે એને નિમિત્તનો આરોપ આવે છે, પણ જેને સાચો મોક્ષ માર્ગ પ્રગટ નથી થયો તેના રાગ ઉપર નિમિત્ત અને વ્યવહારનો આરોપ લાગુ કરી શકાતો નથી, એમ કહેવું છે। નિમિત્ત તો ખરું ને, એમ કરીને જે વજન આવે છે એ વજનમાં ભૂલ થાય છે, એમ કેવું છે।
એક તો સહચારી કરવું, સહચારી શકું કરવું,
સહચારી એટલે સાથે વર્તકો પરિણામ, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સાથે વર્તકો પરિણામ હોય તો એને સહચારી કહેવાય, પણ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ જ ન થયો હોય તો એને સહચારી એવું ઉચ્ચારનું કથન એને લાગુ પડતું નથી, એને કહી શકાતું નથી। આ પરિસ્થિતિ છે, સાહેબ સહચારી એટલે સાથે ચરનાર, સાથે વર્તનાર, સહકારી એ જુદી વાત છે અને સહચારી એ જુદી વાત છે,
બરોબર।
આ સહચારી કહ્યું છે, સહચર એટલે સાથે વર્તનાર, સાથે ચરનાર, સાથે પરિણમનાર, એને સહચારી કહેવાય છે। આમ સહકારી એટલે જ્યાં મોક્ષ માર્ગ તો છે નહીં, એટલે એ પરિણામ મોક્ષ માર્ગ સ્વરૂપે તો છે નહીં, પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે, એટલે મોક્ષ માર્ગમાં ઉપાદાન મોક્ષ માર્ગ સાચા મોક્ષ માર્ગ રૂપ હોય ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે। કેમ કે ત્યાં એનું જ્ઞાન મોકલે છે, અથવા એ શુભરાગના પરિણામો યથાયોગ્ય સ્થાનમાં યથાયોગ્ય ગુણ સ્થાનમાં મર્યાદિત રૂપે થઈ ગયા છે એમ બતાવવું છે, એની યોગ્ય મર્યાદા માટે વર્તે છે, માટે પણ એ નિમિત્ત કહેવામાં આવે છે. અથવા સાથે વર્તનારા સહચારી પરિણામ હોવાથી પણ તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. વ્યવહારમાં તો એવી બોલવાની પદ્ધતિ હોય જ છે. મહેમાન ઘરે આવે તો એને એમ કહે કે આ તમારું ઘર છે, વધારો. અને ઘરના માણસ કરતા પણ એને સારી રસોઈ કરી લે, તમારે એનું સ્વાગત કરવા માટે રોજ કઈ મિષ્ટાન ન બનાવે, પણ મહેમાન આવે તો એને નિષ્ઠાન કરીને જમાડે, બીજી બે ચાર ચીજો વધારે બનાવીને જમાડે. અને એમ કે આપનું ઘર છે, જરા પણ તમે ભેદભાવ રાખશો
નહીં
તો ખરેખર પેલો માલિક બને તો કે માલિક બનવાની ઘરમાં આવીને પ્રવૃત્તિ કરે તો જરા પણ ચલાવે તો ભાઈ આને પેલા કાઢો. એમ તો નિમિત્તને નિમિત્તના સ્થાનમાં રાખ, પણ નિમિત્તને તો ખરેખર ઉપાદાન બનાવી દે, મોક્ષ માર્ગ બનાવી દે, મોટો અનર્થ થશે. મોટો અનર્થ એ થશે કે રાગેજ મોક્ષ માર્ગ સ્થાપિત થઈ જશે, વિદરાગ ભાવ મોક્ષ માર્ગ છે એના બદલે રાગ મોક્ષ માર્ગ થઈ જશે, એટલે આખી પરિસ્થિતિ ઊંધી થઈ જશે. ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે, તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે, કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું લક્ષણ છે. સર્વત્ર એટલે બધો ઉપચાર કરાય છે, જ્યાં જ્યાં વ્યવહાર કહીએ ત્યાં ત્યાં ઉપચાર કરાય છે એમ વાત છે. ખરેખર એ રીતે ઉપચાર કરવાનો જગતની અંદર બોલણી છે, એવી પદ્ધતિ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર, આવી પદ્ધતિ છે. સાચું નિરૂપણ તેને નિશ્ચય કહેવાય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર કહેવાય છે. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો, નિરૂપણની કથનની પ્રતિપાદનની શૈલીની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો, પરંતુ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે. ખરેખર તો સાચો મોક્ષ માર્ગ એક જ પ્રકારે છે, અને તે સમ્યક દર્શનજ્ઞાન ચારિત્ર સ્વરૂપે છે, એ વિતરાગ ભાવ સ્વરૂપે છે. પરંતુ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ બે મોક્ષ માર્ગ માનવા તે મિથ્યા માન્યતા છે. એ તો માન્યતા ઉલટી થઈ જાય છે. બે પ્રકારે મોક્ષ માર્ગ માની શકાય નહીં. સંપ્રદાયમાં આ પ્રકારની ભૂલ પ્રવર્તે છે. એટલે ચોટર મોદીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં 280 વર્ષ પહેલા આ ખુલાસો કર્યો છે. ચાલતા દિગંબર સંપ્રદાયમાં એ ગરબડ છે કે અમે દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ, વિતરાગી દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ, અને અમારું શાસ્ત્રનું આચાર્યના શાસ્ત્રોનું જ્ઞાન છે એ વ્યવહાર જ્ઞાન છે, અમારી જે શ્રદ્ધા છે એ વ્યવહાર શ્રદ્ધા છે, અને અમે વ્રત સંયમ ઉપવાસ આદિ અંગીકાર કરીએ છીએ એ અમારું વ્યવહાર ચારિત્ર છે, તો અમને એક પ્રકારનો તો મોક્ષ માર્ગ થઈ ગયો ને, બીજા પ્રકારનો પછી પ્રાપ્ત કરશું, પણ એક પ્રકારના મોક્ષ માર્ગમાં તો અમે આવી ગયા ને. બે પ્રકારે મોક્ષ માર્ગ કયો છે એમાં એક પ્રકાર તો અમારે આવી ગયો, કે એ મિથ્યા ભ્રમણા છે, અને એ રીતે કોઈ બે મોક્ષ માર્ગ નથી. એવી રીતે મોક્ષ માર્ગ માનતા તો આત્માને ઉલટાનું નુકસાન છે, મિથ્યા માન્યતાનું ગ્રહિત મિથ્યાત્વનું નુકસાન છે. કેવું નુકસાન થાય?
ગ્રહિત
મિથ્યાત્વનું નુકસાન થાય. ભક્તિ થી મોક્ષ માર્ગ માને તો પણ ગ્રહિત મિથ્યાત્વ થાય, ઉપવાસ કરે મોક્ષ માર્ગ માને તો પણ એને ગ્રહિત મિથ્યાત્વ થાય, શાસ્ત્રોનું વાંચન કરે ને શાસ્ત્રોનું વાંચન કરતા જે ઉઘાડ જ્ઞાન થાય એને મોક્ષ માર્ગ માને, શાસ્ત્રને નિમિત્તે શાસ્ત્રના આશ્રયે જે જ્ઞાન પ્રવર્તે એને મોક્ષ માર્ગ માને તો પણ ગ્રહિત મિથ્યાત્વ થાય. ગ્રહિત મિથ્યાત્વ એટલે શું? કે ગ્રહિત મિથ્યાત્વ છે એ બધા અન્યમતિને ગ્રહિત મિથ્યાત્વ છે, બધા અન્યમતિ, બધા અન્યમતિ એમાં લઈ લેવા, બૌદ્ધ મતિ લેવા, હિન્દુ વેદાંત મત વાળા લેવા, મુસલમાન પણ લેવા, ખ્રિશ્ચિયન પણ લેવા, બધા એ બધા ગ્રહિત મિથ્યાત્વની અંદર જૈન મત સિવાયના બધા ગ્રહિત મિથ્યાત્વનો વર્ગ છે. હવે કુળ ધર્મ અને બહારનો દેખાવ વેસ્ટ જેને કહેવાય છે એ જૈન ન હોય અને પરિણામ ગ્રહિત મિથ્યાત્વ ના કરે, એટલે કે અન્ય મતિ જેવા કરે એનું અનિષ્ટ ઊભું થાય, અથવા આ જીવને સંસારમાં રખડાવનાર જે દર્શન મૂળ છે જેને મહારોગ પીડવામાં આવે છે, જન્મ મરણના કારણ રૂપ મહારોગ આવ્યો એ રોગ વધી ગયો એમ ગણવો, જયારે ગ્રહિત મિથ્યાત્વ થાય એટલે તીવ્ર થઈ ગયો એ રોગ એમ ગણવો. એટલે મોક્ષ માર્ગના વિષયમાં ક્યાંય ભૂલ કરવી
નહીં,
બધું સરખું છે, થોડો વિરુદ્ધ થોડો થયો કે વિરુદ્ધ ઘણો થયો પણ વિરુદ્ધ તે વિરુદ્ધ થઈ ગયો એમ. ચૈત્ર સુદ તીરસ ભગવાન મહાવીરની જન્મ જયંતિ આવશે, જૈનના નામે જેટલા ફિરકા ચાલે છે સંપ્રદાયો, ફિરકા એટલે સંપ્રદાયો, એ બધા એમ કહેશે કે ભગવાન મહાવીરે અહિંસા બતાવી, એ ગાંધીજીએ અહિંસા બતાવી અને ભગવાન મહાવીરે અહિંસા બતાવી, પણ ભગવાન મહાવીરે મોક્ષનો માર્ગ બતાવ્યો કે અહિંસા બતાવી?
માર્ગ બતાવ્યો,
જન્મ મરણ કેમ મટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ બતાવ્યો છે અને એ સ્વ હિંસા અને પરહિંસા બધું એમાં સમાઈ જાય છે, સ્વ હિંસા ને પરહિંસા બધું એમાં સમાઈ જાય છે. આ તો એકલી પરની હિંસા પાડે દયા પાડે એને ભગવાન મહાવીર નો માર્ગ માને છે, આટલું બધું જાદુ થઈ ગયું, થોડું થઈ ગયું ભગવાન મહાવીરે શું કહ્યું એ ભૂલી ગયા, ખરેખર શું કહ્યું એ વાત ભૂલાઈ ગઈ, વિસરાઈ ગઈ. ૧૭૧ ૧૭૨માં સમ્યક દ્રષ્ટિ અથવા સમ્યક જ્ઞાની કોને કહેવાય, જ્ઞાની યુગ સામે વર્ણન છે. સમ્યક દ્રષ્ટિ એટલે જેને આત્માના પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવીને આત્માનું સાચું શ્રદ્ધાન સમ્ય દર્શન થયું હોય તે થતા અપેક્ષાએ, અહીંયા માન્યતાની અપેક્ષાએ મૂળ વાત છે કે સમ્ય દ્રષ્ટિ તેને કહેવાય કે જેને પોતાના મૂળ સ્વરૂપનું, મૂળ સ્વભાવનું, પૂર્ણ આત્માના સ્વરૂપનું, જેવો આત્મા કેવળ જ્ઞાનમાં ભગવાને જોયો છે એવા આત્માનું જેને અંતરમાં શ્રદ્ધાન પ્રગટ થયું હોય તે સંતાનને સમ્યક દર્શન કહેવામાં આવે છે. તે સમ્યક દ્રષ્ટિ છે. હવે એ આત્મા કેવો છે કે પૂર્ણ, એટલે પૂર્ણ શુદ્ધ છે. પૂર્ણ શુદ્ધ છે એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને લોક કર્મ રહી છે, અને જ્યારે એવું શ્રદ્ધાન થાય છે ત્યારે જેટલો કાંઈ કર્મના ઉદયનો પ્રકાર છે એ મારું સ્વરૂપ નથી એવું શ્રદ્ધાન થાય છે. જે વિપરીત શ્રદ્ધાનમાં પોતાનું સ્વરૂપ જણાતું હતું, શ્રદ્ધાતું હતું, એ મારું નથી એમ જણાય છે. આમ સ્વરૂપનું શ્રદ્ધાન થતા જેમાં મમત્વ થતું હતું એ કર્મ પ્રસંગમાં મમત્વ છૂટી જાય છે. મિથ્યા શ્રદ્ધાને લઈને આ જીવ પોતાના સ્વભાવમાં મમત્વ કરવાને બદલે આ જીવ કર્મ પ્રસંગમાં મમત્વ, ઉદય પ્રસંગમાં મમત્વ કરે છે એ છૂટી જાય છે. બરોબર, એ નિશાની છે, એનું લક્ષણ છે. પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવીને આત્માના પૂર્ણ શુદ્ધ પરિપૂર્ણ અનંત મૂળથી પૂર્ણ એવા આત્માનો વિશ્વાસ લાવીને, હવે પૂર્ણ આત્માનો વિશ્વાસ આવ્યો કે હું મારા સ્વરૂપથી પૂર્ણ છું, ત્યારે એને જગતમાં કોઈ પણ પદાર્થમાં આધાર બુદ્ધિ ન રહી, અથવા અન્ય પદાર્થમાં વિશ્વાસ હતો કે આનાથી મને સુખ છે એ વિશ્વાસ ન રહ્યો. વિશ્વાસનો અર્થ એ છે કે મને મારા આત્માથી સુખ છે, મારા આત્મામાં સુખ છે, આ મને વિશ્વાસ પૂરેપૂરો છે. સમી પ્રશ્નમાં વિશ્વાસ અધૂરો હતો નથી. કોઈ માણસ એમ કહે કે તમે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને એક 5-10 મિનિટ માટે તમારી સંપત્તિ આપી દો, કેટલા ટાઈમ માટે એમ ન કહે કે મારે કાયમ તમારી સંપત્તિ હડપ કરી લીધી છે, પણ એક 5-10 મિનિટ માટે આપો તો કોઈ આપે કે 5-10 મિનિટમાં શું વાંધો છે? કાયમ નો વાંધો તમે રાખો, 5-10 મિનિટમાં શું તમને થવાનું છે? એક સેકન્ડ કહો કે કાયમ માટેનું કહો, પરિસ્થિતિ બદલાની તે બદલાની લાગે. બરાબર, કોઈ ઘોડો હોય ઓછી બુદ્ધિ વાળો હોય એ છેતરાય, બીજી વાત છે. પણ સમજદાર માણસ તો સમજે છે કે 1 મિનિટ માટે આપો કે કાયમ માટે આપો, પરિસ્થિતિ બદલી તો પછી તો અહીં પાછું કરે ત્યારની સવાલ છે, બાકી તો સવાલ ઉભો થતો નથી. તો વિશ્વાસ છે અધૂરો નથી મુકાતો.
બરાબર,
વિશ્વાસ છે પૂરેપૂરો મૂકવાનો થાય છે. એમ પોતાના સુખ માટેનો જે વિશ્વાસ છે, આત્મામાં સુખ છે કે કર્મના ઉદયથી કોઈ પ્રકારમાં સુખ છે, બસ આ વિશ્વાસનો વિષય છે. જો જીવને સ્વભાવનો આત્માનો વિશ્વાસ આવે છે કે સ્વભાવમાં સુખ છે, તો એને ક્યાંય પણ બીજે સુખ છે એ વિશ્વાસ રહેતો નથી. અથવા અનાદિનો એવો વિશ્વાસ છે એ વિશ્વાસ ફરી જાય છે. જ્યાં જ્યાં એને સુખ માલુમ પડતું હતું અને જ્યાં જ્યાં સુખ એને અનુભવમાં આવતું હતું, તે પદાર્થો, તે પ્રસંગો એને સુખથી ખાલી લાગે છે. આ સીધી વાત છે, સુખથી શૂન્ય લાગે છે, સુખથી ખાલી લાગે છે. ઊંચાના તે પદાર્થો પ્રત્યે અસ્થિરતાથી પરિણામ જાય એટલું દુઃખ લાગે છે. સુખ તો લાગતું નથી પણ એટલું દુઃખ લાગે છે. આ વિશ્વાસ ફરવામાં આટલો મોટો ફેરફાર છે, જબરદસ્ત ફેરફાર છે. એટલે સમૂહ દ્રષ્ટિ થયા છે એ કોણ થયા છે? કે જેનો વિશ્વાસ બદલાઈ ગયો છે એ સમૂહ દ્રષ્ટિ થયા છે. આ સીધી વાત છે. જેને હજી અનુકૂળતામાં સુખ ભાસે છે, સુખ નથી ત્યાં સુખ ભાસે છે, એ એમ બતાવે છે કે એના શ્રદ્ધાનમાં અનાદિથી જે પરિસ્થિતિ હતી તેવી તે જ મિથ્યા પરિસ્થિતિ છે. મિથ્યા શ્રદ્ધાનમાં કાંઈ ફેર પડ્યો
નથી. તો લે છે અનુકૂળ થયું નથી,
વિશ્વાસ છે. એનું કારણ શું છે? વૃત્તિમાં નીતિનું લાગુ કરતો નથી. ત્યારે એને ઉદયના કાળે, ઉદય પ્રસંગના કાળે સુખ અનુભવાય છે ત્યારે પેલું જે સમજણ છે એ લાગુ કરવી જોઈએ. વિરુદ્ધતા છે, સમજણથી આ વાતની હા પાડી, બુદ્ધિથી હા પાડી કે વાત બરાબર છે, સુખ આત્મામાં છે અને સુખ કોઈ જળ સંયોગોમાં નથી. હવે જળ સંયોગોમાં જ્યારે સુખ લાગે ત્યારે વિરુદ્ધતાથી, સમજણ અને અનુભવમાં વિરુદ્ધતાથી, તો એ સમજણ છે એને વિરુદ્ધ પરિણામ સાથે એને વિધવવી જોઈએ, લાગુ કરવી જોઈએ કે આમ કેમ, આ બે વચ્ચે વિપરીતતા કેમ, આટલું બધું અંતર કેમ, ઉલટું સુલટું અંતર કેમ. આ અંતર તોડવાનો પ્રયત્ન કરવો જોઈએ કે મને જે સુખ લાગે છે તે ભ્રમણાથી લાગે છે, ખોટું લાગે છે, ભૂલથી લાગે છે, અને એનું ફળ જન્મ મરણનું ચક્કર છે. આ અપરાધનું ફળ જન્મ મરણનું ચક્કર છે અને આ મિથ્યા માન્યતા મારે છોડવી જ રહી, નહીતર જન્મ મરણનું ચક્કર છૂટશે નહીં. જીવ શું કરે છે કે જે તે અનુકૂળતાઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, નાની મોટી અનુકૂળતાઓ પ્રાપ્ત કરવી, નાની મોટી પ્રતિકૂળતાઓ દૂર કરવી, આમાં આખી જિંદગી પસાર કરે છે. અને મોટી જે જન્મ મરણની તકલીફ છે એને દૂર કરવાનો કોઈ પ્રયત્ન ન કરે, એ સંબંધીનો કોઈ ઉપાય ન કરે. તો એ ઘાટ કેવો થયો કે ખાડે લૂંછા ને દરવાજા મોકળા. ખાડે લૂંછા દે એનો ખાડમાંથી કાંઈ નીકળી ન જાય, ચાલ્યું ન જાય, તો આપણી ખાડમાંથી કાંઈ આપણી સંપત્તિ લઈ ન જાય, દરવાજા ખુલ્લા રાખે, ત્યાંથી તો પહેલા જઈ લઈ જશે. એવી કોઈ વિપરીત પરિસ્થિતિ છે મિથ્યાત્વની દશામાં. એ સમ્યક દ્રષ્ટિ થતા પ્રથમમાં પ્રથમ ફેરફાર થાય છે. તે સમ્યક દ્રષ્ટિ એટલે જેને આત્માના પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવ્યો છે, જે કે મારા આત્મા માટે, મારા સુખ માટે મારે કોઈ જરૂર નથી. ગાંધીજીએ પત્રમાં એક વાત કરી કે બિના કિસી કે અભી દૂર હું, કોઈના વિના, કોઈના આધાર વિના, કોઈના અવલંબન વિના, કોઈની મદદ અને સહાય વિના હું મારાથી પરિપૂર્ણ સુખરૂપ જ છું. કોઈ મારા સુખનું કોઈ જગતમાં બીજું કોઈ કારણ નથી. એવો વિશ્વાસ જે લાવ્યા છે અંદરથી, અને એ વિશ્વાસ પૂર્વક જેને આત્માનું સાચું પ્રધાન થયું છે, એવી અભેદતા થઈ ગઈ છે, એને સમ્યક દર્શન થયું છે એમ કહેવાય છે, એ સમ્યક દ્રષ્ટિ છે. એ મોક્ષ માર્ગમાં આરોહણ થયો, મોક્ષ માર્ગમાં જેને આરોહણ કર્યું અને મોક્ષ માર્ગ પ્રત્યે જેના પરિણામ મોક્ષ માર્ગમાં ગતિમાન થયા એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. હું જ્ઞાન આનંદ આદિ અનંત શક્તિઓથી ભરપૂર પદાર્થ છું એમ પહેલા ભરોસો આવ્યો, હું મારા જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોથી, અનંત શક્તિઓથી સંપન્ન, ભરપૂર, જરા પણ અપૂર્ણ નહીં, પૂર્ણ કહ્યું ને, અપૂર્ણ નહીં, ભરપૂર પદાર્થ છું એમ પહેલા ભરોસો આવ્યો. આ ભરોસો નિર્ણયના કાળમાં પહેલા આવ્યો છે, ત્યાર પછી અંદર આત્મ, ત્યારે અંદર આત્માનો અનુભવ થયો, પહેલા વિશ્વાસ બદલાય છે. વિશ્વાસ બદલાયા વિના શ્રદ્ધાન થતું નથી. વિશ્વાસ થઈ જાય છે, પોતાની શક્તિઓને ઓળખે છે અને એ ઓળખતા એનો વિશ્વાસ આવે છે કે મારામાં અનંત સુખ ભર્યું છે, અત્યારે પણ અનંત 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 બેહદ સુખ મારામાં ભર્યું છે, મોજૂદ છે, એનો એને વિશ્વાસ આવે છે. બહુ મોટી વાત છે. આખા જગત ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે કે આ જગતમાં મારા સુખનું સ્થાન કોઈ નથી, મારા સુખનું ઠેકાણું કોઈ નથી. એક મારો આત્મા, એક પોતાનો પરમાત્મા, એ પોતાના સુખથી ભરપૂર છે, સુખ સ્વરૂપ જ પોતે છે, એનો પૂરેપૂરો એને વિશ્વાસ આવે છે. વિશ્વાસ અધૂરો આવતો નથી. અવિશ્વાસ ઉભો થાય છે.
બરોબર,
કે આ વિશ્વાસ, આ દુઃખો છે, મને મારા આત્માને દુઃખી થવા માટે આ છેતરામણી જગ્યા છે, આ દુઃખો મારી સાથે હું જ કરી રહ્યો છું, આ પરિણામ ખોટા છે. મને ઉમાર્ગે લઈ જનારા છે, જન્મ મરણના ચક્કરમાં મને લઈ જનારા છે, એ તન્નો રહેલો ત્યાં ખ્યાલમાં આવે છે. અને ત્યારે અંદર આત્માનો અનુભવ થયો. હવે શું એમાં વાત લેવી છે? વ્યવસ્થિત વાત એ છે કે સ્વરૂપનો અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય ત્યારે એ સમ્યક દ્રષ્ટિ થયો. એને એ થવા પહેલા ઊંધો ભરોસો હતો, એનું શું થયું? કે એ ભરોસો બદલાઈ ગયો, વિશ્વાસ ઊંધો હતો, એ ફરી ગયો. જે શરીરથી સુખ છે, શરીરના ટકવાના લેવાના કારણોથી, સાધનોથી, પદાર્થોથી સુખ છે, એ બધો વિશ્વાસ ખૂટી છૂટી ગયો. એમાં કઈ વાતનો માલ નથી. રાજાને ત્યાં શું શરીર ચલાવવા માટે પદાર્થોમાં શું ખામી હોય છે? એની પાસે પાણી નથી, દૂધ નથી, ખોરાક નથી, શું નથી એની પાસે? એ બધું એમ જેમ રહે છે, શરીરનો ત્યાગ કરે છે. શરીર કાંઈ એને કાંઈ સાથ આપે છે એમ તો બનતું નથી. તો શરીરના આધારે, શ્વાસોશ્વાસના આધારે, નાડીના આધારે આ ધબકારા બરાબર ચાલે છે માટે જીવું છું, એ વાત ખોટી છે. એના આધારે તું જીવતો નથી. તારી અનંત જીવત્વ શક્તિના આધારે, આધારથી તું અનંતકાળથી જીવી રહ્યો છું અને અનંતકાળ પર્યંત જીવીશ. જીવવાનું કારણ તારી પોતાની જીવત્વ શક્તિ છે, બીજું કોઈ કારણ નથી. શરીર અનંત આવ્યા, શરીર અનંત ગયા, તું એમને ઉભો છો. હજી જો શરીરના કારણે જીવતો હોય, શ્વાસોશ્વાસના કારણે જીવતો હોય, આયુષ્યને લઈને જીવતો હોય, તો એવા અનંત આયુષ શરૂ થયા, અનંત આયુષ પૂરા થયા, તું હજી જીવે છો. તારી હૈયાતી એમ બતાવે છે કે તું હજી જીવે છો. બહુ મોટી વાત છે. એમ અંદરમાં પોતાની શક્તિઓનો ભરોસો આવ્યો છે, પોતાના સામર્થ્યનો ભરોસો આવ્યો છે, પછી એને અંદર આત્માનો અનુભવ થાય. ભરોસો ઉલટો હોય તો એને અનુભવ થાય નહીં. અનુભવ થવા માટે પ્રથમ એને વિશ્વાસ આવવો જોઈએ. વિચારથી કરતા પણ અવલોકનથી આવે છે, ઓખણ તો અવલોકનથી થાય છે. અનુભવ છે, એ અનુભવ પદ્ધતિ છે, એ અનુભવની પદ્ધતિ છે. અનુભવની કાર્ય પદ્ધતિને અવલોકન કહેવામાં આવે છે. વિચાર છે, એમાં મન આશ્રિત પરલક્ષે જ્ઞાનના પરિણામની સ્થિતિ રહે છે ત્યાં સુધી હજી વિશ્વાસ બદલાતો નથી. માણસ એમ કે કોઈ વાત તમારી સાંભળી પણ હું નજરે નહીં જોઉં ત્યાં સુધી મને વિશ્વાસ આવે
નહીં.
વિશ્વાસ આવવા માટે તો પ્રત્યક્ષ અનુભવ કરે ત્યારે એને વિશ્વાસ આવે છે. નહીતર જે ઉલટી સુલટી વાત આવે ત્યારે એને વિશ્વાસ સુધો નથી આવતો. તમે એ વાત જોયા વગર કેમ એનો વિશ્વાસ લાવો? તમે કહ્યું પણ એમ જ છે, મને જો ખાતરી કેમ થાય? અવલોકનથી જોવે છે. શ્રી ગુરુએ તો એટલું જ કહ્યું છે કે ભાઈ, તું જ્ઞાન સ્વભાવી, જ્ઞાન સ્વરૂપી આત્મા છો, રાગાદી અને દેહાદી સ્વરૂપ નથી. તને જે અત્યારે અનુભવ વર્તે છે કે હું દેહ સ્વરૂપે છું, રાગી છું, રાગ સ્વરૂપે એટલે રાગી છું, એવો જે તને અનુભવ વર્તે છે એ તારો મિથ્યા અનુભવ છે, ખોટો અનુભવ છે. તું તો જ્ઞાન સ્વભાવની આત્મા છું. તો જ્ઞાનને જોઈને, જ્ઞાન સ્વભાવને, જ્ઞાન ઉપરથી જ્ઞાન સ્વભાવને અવલોકન કરે તો એને વિશ્વાસ આવે કે આ જે જ્ઞાનની ક્રિયા થાય છે આત્મામાં, એ જ્ઞાનની શક્તિ છે તો જ્ઞાનની ક્રિયા થાય છે કે જ્ઞાનની શક્તિ વગર જ્ઞાનની ક્રિયા થાય છે? સવાલ છે. જે આત્મામાં જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનની ક્રિયા, જ્ઞાનનો ન હોય તેનામાં તે કાર્ય ન હોય. જેમ કે આ લાકડામાં જાણવાની શક્તિ નથી, તો લાકડામાં જ્ઞાનમાં જ્ઞાનનું કાર્ય, જ્ઞાનની ક્રિયા પણ નથી, કઈ જાણતું નથી, કેનામાં શક્તિ નથી. એમ જોઈને જોઈને એને વિશ્વાસ લાવવાનો છે. આ બધી વાત છે કે તું પ્રત્યક્ષ જોઈને વિશ્વાસ લાવ. અમે કહ્યું, ન્યાયથી કહ્યું, યુક્તિથી કહ્યું, આગળથી કહ્યું, અનેક રીતે દ્રષ્ટાંતથી કહ્યું, પણ તું જોઈને નક્કી કર. એ બધી વાત રહી વિચારમાં. જોઈને નક્કી કરે ત્યારે એને પાકી ખાતરી થાય કે જેમ કહે છે એમ જ પરિસ્થિતિ છે. એમ વિશ્વાસ આવે છે, જોવાથી વિશ્વાસ આવે છે. જોવાથી જે વિશ્વાસ આવે છે એ ડગતો નથી. સાંભળવાથી વિશ્વાસ આવે છે તો કોઈ બીજી જોરદાર વાત આવે સંભળાવા સાંભળવામાં તો ડબી જાય, તો ડબી જાય. એને વિશ્વાસ શું કહેવો? મોટો ફેર છે, બહુ મોટો ફેર છે. એક સાચું છે, એક સત્ય છે. શું? એક પ્રગટ સત્ય છે અને એક ખાલી એની વાત છે. શું? જેમ માણસ એમ કે ભાઈ મીઠાઈ ના વખાણ કરે છે કે પેટ નો ભરાય, એની કઈ સુગંધ લેવાથી કઈ પેટ ન ભરાય. ઉલટાની ભૂખ લાગી હોય તો એની વાત અને સુગંધ આવે અને ખાવા ન મળે તો ભૂખ વધી જાય. કેમ કે એ તો હાર કરવાની, ખાવાની ચીજ છે. એ ખાવા સિવાય તો એનું એની તૃપ્તિ થવાની નથી. એમ આત્મા, આત્માનું સુખ, આત્માનું જ્ઞાન એ અનુભવ કરવાની ઈચ્છિત છે. અનુભવ કરતા એની તૃપ્તિ છે. એની વાતથી તૃપ્તિ નથી, એની વિચારથી તૃપ્તિ નથી. વાત અને વિચારથી એની તૃપ્તિ થતી નથી. એ ખ્યાલમાં જેને છે એ એના અનુભવનો પ્રયત્નમાં થાય છે. જેને એ ખ્યાલ નથી એ એની વાતોમાં સંતુષ્ટ થાય છે. ચાલો આત્માની વાત તો સાંભળી, આત્માના વાતનો વિચાર તો કર્યો, આત્માની વાતનું વાંચન શાસ્ત્રોમાંથી કર્યું, એમ સંતુષ્ટ થાય છે. એ પણ આત્માના અનુભવ સુધી પહોંચતા નથી. અને એ પણ જે વગર અનુભવે જે પરિભ્રમણની સ્થિતિ ઊભી છે એ ત્યાં ને ત્યાં જે ઊભા છે. એમાં કંઈ ફેરફાર થયો નથી. અને વાતમાં તો અનુભવ કરવાના માટે વધારે પ્રેરણાની વાત છે. તો એને અનુભવ માટે વધારે તાલામેલી લાગવી જોઈએ. જે મીઠાઈના વખાણ સાંભળે ને ભૂખ લાગવી હોય તો ખાવા માટે વધારે વૃત્તિ ઉત્તેજિત થવી જોઈએ. એમ શાસ્ત્રનું સ્વાધ્યાય અધ્યયન કે શ્રવણ કરતા એને અનુભવ માટે વધારે તીવ્રતા આવવી જોઈએ. અને તીવ્રતા આવવાને બદલે ઠંડો પડી જાય. ઠીક છે, આપણે તો આજે સ્વાધ્યાય કરી લીધો, આજે તો કલાક વાંચ્યું, કલાક સાંભળ્યું, આપણે તો બે કલાક વાંચ્યું, પાંચ કલાક વાંચ્યું, તો એને ખાવાની ભૂખ લાગી નથી. જે વાતથી સંતુષ્ટ થાય છે એને હજી ખાવાની, અનુભવ કરવાની ભૂખ લાગી નથી. આ સ્પષ્ટ વાત છે. એટલે એમ કહેવું છે કે જેને ભરોસો આવ્યો ત્યારે અંદર આત્માનો અનુભવ થયો. એટલે પહેલા એને ભરોસો આવવો જોઈએ, અને ભરોસો ન આવે ત્યાં સુધી ભરોસો આવે એ દિશામાં એને પ્રયત્ન કરવો જોઈએ. નિર્ણય કહો, વિશ્વાસ કહો, ભાવ પાછો એમ કહો, લક્ષ થયું આત્માનું એમ કહો, એ બધું એક છે. અને એ રુચિ બરાબર નથી, રુચિ જે થવી જોઈએ એ રુચિ નથી, એટલે અવલોકન થતું નથી. જે કામ કરવું છે એ કામ કરવા સંબંધીને એને ઉત્સાહિત વૃત્તિ હોવી જોઈએ, જેને રુચિ કહેવામાં આવે છે, એનો એને ઉત્સાહ હોવો જોઈએ. જે કામ કરવું છે એનો ઉત્સાહ ન હોય, એનો અર્થ કે એ સિવાયનું બીજું જે કંઈ કરે છે એમાં આ જીવનો ઉત્સાહ વધે છે, કેમ કે રુચિ વિનાનો પાસે જીવ નથી. જીવને રુચિનો કોઈ અભાવ છે એવું નથી, પણ ક્યાં રુચિ છે, કયા કામમાં રુચિ છે એના ઉપર એ કાર્ય થવાનો પ્રકાર ઉત્પન્ન થાય છે. જેમાં જેને રુચિ છે એ કામ તો એ કર્યા વિના રહેતો નથી, કર્યા જ કરે છે. રુચિ નથી એ કામ ચાલુ થતું નથી, શરૂ થતું નથી એનું કારણ રુચિ નથી.
બુદ્ધિમાં આવે છે કે આ અવલોકનની પદ્ધતિથી કામ કરવું જોઈએ, એને સંમત થાય જયારે આ વાતની ચર્ચા કરતી હોય ત્યારે આ વાત ગમે છે. આ બાજુ કાંઈ પણ એક પ્રસંગે પણ
ગમે છે ને એ કઈ નથી ગમે છે. જો આ જીવ ગમે છે છતાં રુચિ સુધી આવતો નથી તો એ ગમવું શું છે? આવતું મનોરંજનનો વિષય થોડો છે કે ચાલો ભાઈ એક કલાક મનોરંજન કરી આવ્યા, ટીવી જુએ છે, નાટક જુએ છે, સિનેમા જુએ છે, સંગીત સાંભળે છે, એટલું મનોરંજનનો વિષય હોય તો તમારે શું કે તમને ગઈ એક કલાક તમે વાત કરીને મને બહુ ગઈ મૂલ્ય, પછી મનોરંજન પૂરું થયે ને એને કાંઈ લેવા દેવા રહેતો નથી. અથવા જીવ એવું કરે છે કે જે મનોરંજનનો વિષય હોય એ વારંવાર મનોરંજન થાય એના માટે કર્યા કરે. અમે શું કરીએ છીએ કે રોજ સાંભળીએ, રોજ વાંચીએ, અમને અમારું મનોરંજન એમાંથી મળે છે. તો આ વાતને આ વિષયને માત્ર મનોરંજનની મર્યાદામાં જે રાખી લઈએ છે એ પણ જે અજર અમર પદ માટે અમૃત છે એનાથી પગ ધોઈ નાખે છે, જે ચીજ પીવાની છે એનાથી પગ ધોઈ નાખે છે. આવી પરિસ્થિતિ થાય છે. શાસ્ત્રકાર તો એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિને મનુષ્ય ભાવ મળે છે. એક સમ્યક દ્રષ્ટિ થવા માટે મનુષ્ય ભાવ મળે છે, અને જે સમ્યક દ્રષ્ટિ થાય એને વારંવાર મનુષ્ય ભાવ મળે છે, જ્યાં સુધી એ મુક્તિ માં મુક્તિનું પદ ન પામે ત્યાં સુધી. એકદમ એક મનુષ્ય બીજી તબક્કે રહી નહીં, બાકી મિથ્યા દ્રષ્ટિને અનંત કાળે મનુષ્ય પણ મળવું મુશ્કેલ છે. મળવું મુશ્કેલ છે, અનંત કાળે પણ મળે એમ નહીં, મળવું મુશ્કેલ છે અનંત કાળ પછી. એને આ જે પરિસ્થિતિ છે એમાં અત્યારની પરિસ્થિતિ એટલી બધી સાનુકૂળ છે કે મિથ્યાત્વ અવસ્થા હોવા છતાં મનુષ્ય પણ મળી ગયું, એટલું તો નહીં પરમ તત્વ પામવા માટે બધા સાધનો મળી ગયા, કોઈ કારણ બાકી ન બાકી. હવે આ જે સમય દર્શન કે મોહભ્રમણ ટાળવાનો મુક્તિ પદ્ધતિના માર્ગમાં પ્રારંભ ન કરે, શરૂઆત ન કરી દઈએ તો અનંતકાળે મળવું મુશ્કેલ છે, આ તક મળવી મુશ્કેલ છે, એ ખ્યાલ કરી લેવો જોઈએ. તો રોજ એને સાંજ પડે ને એને દુઃખ થાય, આજે શું કામ કર્યું, આજે આત્મા માટે શું કામ કર્યું, મને મારા મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય એના માટે હું ક્યાં એ માર્ગની સમી પાડવા માટે અંદરમાં હું ક્યાં આગળ થઈ ગયો. રોજ હાથ પડી જાય ને એને નુકસાન થાય છે, એમ થાય આજનો દિવસ નિયમ ગયો, આજનો દિવસ નિયમ ગયો, આજે આજે દિવસ પૂરો થઈ ગયો, કઈ કામ કેમ નથી. આ અંદરમાં એને
દખલ થઈ જાય મોટી, કેટલા બી ચાલે એને, એટલે ઘણા દિવસ ચાલી ન શકે એવી પરિસ્થિતિ આવે. એટલે આ એક વસ્તુસ્થિતિ છે. મનુષ્ય પણ એમ મળતું નથી, કાક તાલી નાઈ ન્યાયથી આવી ગયું હોય તો તમે ઝડપી લઈએ, જો જીવ થોડું દાપણ વાપરે તો, નહીતર મૂર્ખા એના જેવી કોઈ બીજી મોટી નથી. એટલે એ વિચાર કરવાનો છે, પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાથી અંદર વિશ્વાસ થાય છે. આપણે અરુચિલો એક તૈયાર કર્યો, લેખે છેલ્લે આવે એક વાત લીધી છે કે જે અનુભવ છે એમાં તો સ્વરૂપનું ગ્રહણ છે, પણ રુચિ છે એ સ્વરૂપને ગ્રહણ કરવાની પૂર્વ ભૂમિકા છે, પ્રી સ્ટેજ જેને કહેવામાં આવે છે. રુચિથી જાગૃતિ આવે છે, ગ્રહણ કરવા સંબંધીની, સ્વરૂપને ગ્રહણ કરવા સંબંધીની જાગૃતિ એનું બીજું નામ રુચિ છે. એટલે શું છે કે પછી બીજા ઉદયના ગમે તે પ્રકારો આવે તો પણ જાગૃતિ અહીંયા રહે, રુચિ હોય તો જાગૃતિ અહીંયા રહે, અને રુચિ ન હોય તો વાંચે સાંભળે વિચારે પણ જાગૃતિ વિશે ઉદયમાં રહી જાય. આ કરવું છે, આ કરવું છે, આમ થવું જોઈએ, આમ કરવું છે, આમ કરવું, ઘટમાલ થઈ રહી છે. જાગૃતિ આજે પડી છે, જ્યાં જાગૃતિ પડી છે ત્યાં રુચિ કામ કરી રહી છે, આમ પકડવેલું છે. જ્યાં જાગૃતિ આવે છે, સાવધાની આવે છે, ત્યાં રુચિ કામ કરી રહી છે. એ રુચિ જ્યાં સુધી આત્માની સાવધાની ને આત્માની જાગૃતિમાં કામ કરતી ન થાય ત્યાં સુધી આ દિશાનું, આ માર્ગનું, સૌભ્રમણના અભાવનું કોઈ કામ શરૂ થતું નથી. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાથી અંદર વિશ્વાસ થાય છે, ગ્રહણ કરવાથી વિશ્વાસ થાય છે, કેમ કે સાક્ષાત વસ્તુ છે અને ગ્રહણ કરવામાં પણ પ્રત્યક્ષપણું છે, એટલે એમાં પછી અવિશ્વાસનું કારણ રહેતું નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જે થયા અને સમ્યક દ્રષ્ટિ જે થાય છે એને પોતાના અનંત સુખ, અનંત આનંદ, પ્રત્યક્ષ એનો સમુદ્ર એને પ્રત્યક્ષ અંદરમાં છે. આખું જગત સુખ અને આનંદથી શૂન્ય ભાષે છે અને અંદરમાં પોતાનું અનંત સુખ પ્રગટ મોજુદ હયાત પ્રત્યક્ષ છે. આટલો મોટો ફેર પડે છે એટલે એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે.
મન સુધી સીમિત છે, મન સુધી એ તો મનોરંજન નથી, અને જે આત્મા અવલોકનમાં આવે એ જ્ઞાન અંદર પડે.
હા, એમાં શુદ્ધું જ્ઞાન કામ કરે છે, શુદ્ધું જ્ઞાન કામ કરે છે અને રુચિપૂર્વક કરે છે, તેની જાગૃતિની સાવધાની આવે છે. ગ્રહણ કરવાનો એક પુરુષાર્થ છે, રુચિ એનો અહીંયા નહીં હોય, એટલે સ્વરૂપને ગ્રહણ કરવાની જે પુરુષાર્થની વૃત્તિ એને પૂર્વ ભૂમિકામાં રુચિ એવું નામ દેવામાં આવે છે. એમ છે પુરુષાર્થ ચાલુ થાય છે, અવલોકનમાં પુરુષાર્થ ચાલુ થાય છે, ત્યાં સુધી પુરુષાર્થ ચાલુ છે, ઊંધો ચાલે છે, ચાલે છે પણ ઊંધો ચાલે છે. એમ છે
આત્મઅવલોકન જે છે
પછી એમાં નિર્ણય આવતી થતા વાર નથી લાગતો.
બરોબર,
અવલોકન થાય ત્યાં નિર્ણય થતા વાર લાગતી નથી, નિર્ણય થઈ જાય તો અનુભવમાં આવતા વાર લાગતી નથી. પણ કામ ચાલુ કરવું જોઈએ ને, તો કામ થવામાં આવતું નાર નથી, ને કામ ચાલુ ન કરે તો અનંતકાળ ગયો છે. સાંભળ્યું નથી, વાંચ્યું નથી, વિચાર્યું નથી, એવું કઈ નથી. અનંત વાર અગિયાર નવ પૂર્વ ભર્યો છે, એક બે વાર નથી ભર્યો, અનંત વાર અગિયાર અને નવ પૂર્વ. અત્યારે તો શાસ્ત્ર નથી એટલા, વિદ્યમાન શાસ્ત્ર નથી એટલા, મૂળ અંતપૂર્વ નથી, આ તો મૂળ અનુપૂર્વો ગણગમના રચેલા એ અનુસ્વાર ભેગો છે. ધ્યાન કરવામાં અને વિચાર કરવામાં શું બાકી રાખ્યો છે? પરલક્ષી જ્ઞાનમાં એક જેમ કોઈ પરની ચીજ નક્કી કરે તો એમ કોઈ આત્મા પર ચીજ માનીને નક્કી કરી લઈએ છીએ. આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મામાં આવવું છે, આત્મામાં આવવું છે, આત્મામાં આવવું છે. પોતાને ભેળવે તો અવલોકન કરે તો ભલે કે ભયંકર ભલે કે નહીં, પોતામાં જોવું પડે છે કે આ કે છે મારામાં છે કે નહીં. તપાસે તપાસવાથી શરૂ થાય છે અવલોકન. તપાસ તો જાય તો તપાસથી શરૂ થાય છે.
ભાઈ વાત કરી આ વાંચી કરે એમ લાગ્યું કે પાત્રતા એમ નહીં નથી
બીજી ભાષામાં એને રુચિ કહીએ તો એક જ ચીજ છે, બે ચીજ અથવા એને કારણ કારણ જોડવાની જરૂર નથી, તો એક જ વસ્તુ છે. બે પરસ્પર વિરુદ્ધમાં વિષયમાં રુચિ નથી થતી, કાં સ્વબાજુ જાય કાં પરબાજુ જાય. એટલે એને એ છે એ દિશા બદલવાની છે. શું કરે છે માણસ? સહેલું પડે એટલે સહેલો રસ્તો કલ્પના પ્રમાણે પકડે કે શાસ્ત્ર વાંચો, શાસ્ત્ર સાંભળો, વિચારો, વસ્તુને નક્કી કરો, વિચાર છે અને પછી એકાગ્ર કરો. ધ્યાન ધ્યાનમાં એની એકાગ્રતાને નક્કી કરો. એકાગ્રતા કરો તો બીજી બેન છે એ વાત બહુ સુંદર કરી કે ભાઈ રૂચિ પંચા વિના ઉપયોગ કદી કોઈનો પલટતો શું? રૂચિ પંચા વિના ઉપયોગ પલટશે તો તારી રૂચિ ક્યાં કામ કરે છે એ તો તપાસી લે, એ તો મૂળ જોઈ લે, પછી તો ઉપયોગની વાત કરજે. પછી ઉપયોગ મળતો નથી, ઉપયોગ થતો નથી શુદ્ધો ઉપયોગ. એટલે એને એમ થાય છે કે આ મેં આમ વાંચ્યા કરું, આને આમ વિચાર્યા કરું, આને આ સાંભળ્યા કરું, એમ કરતા કરતા પછી એકાદી વખત ઉપયોગ શુદ્ધ થઈ જશે. એ રીતે ઉપયોગનો જે શુદ્ધ થાય. અને અવલોકનમાં બીજું કાંઈ નથી, અવલોકન કરનાર જ્ઞાન છે અને જેનું અવલોકન કરવું છે એ પણ જ્ઞાન જ છે. જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાનનું અવલોકન કરવું છે. કાંઈ લાંબી ચોડી આડી ઉડી ઊંટી ફૂટી કોઈ વાત નથી, એક જ પદ છે, બીજું પદ નથી અહીંયા કે બીજી કોઈ ગૂંચવાડો ઉભો થાય એમાં. જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાન પોતાનું અવલોકન કરે. દીપચંદજી એમ કહે છે અનુભવ પ્રકાશમાં કે નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય. આ શુદ્ધ ઉપયોગનું કારણ છે. નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય અને નિજમાં પર નહીં હોવા છતાં નિજમાં પરને અવલોકતા ઉપયોગ અશુદ્ધ થાય. આ સીધી વાત છે. કેમ તારો ઉપયોગ અશુદ્ધ થઈ રહ્યો છે? કે તારા જ્ઞાનમાં તો પરને જોવે છો. આ જયું આ જયું આ જયું આ જયું રાગ જણાવો શાસ્ત્ર જણાવો ફલાનું જણાવો નિજમાં પરને જોતા ઉપયોગ શુદ્ધ થાય છે અને નિજમાં નિજને જોતા ઉપયોગ શુદ્ધ થાય છે. આવી સીધી સાદી વાત કરી છે. ફક્ત કામ કરવાનું બાકી રહીએ છીએ, ન સમજાય એવી કોઈ ચીજ નથી. આમ એક ગાંઠ મારવી જોઈએ. મનુષ્ય ભાવ આવ્યો છે તો હવે કામ કરી જ લેવું છે. હવે કામ કર્યા વગર મનુષ્ય ભાવ પૂરો થાય એવી એવા ભાવમાં આ મનુષ્ય ભાવ વ્યતીત થવા દેવો નથી. એ ગાંઠ મારવી જોઈએ. કામ કરવા માટે પણ એને એક આ કામ કરવા ધાર્યું છે એમ એને હોવું જોઈએ. તો કામનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી પોતે કરવા ધારતો નથી ત્યાં સુધી કામ શરૂ થતું નથી. ઘણી ઘણી વાતો આવે. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાથી અંદરમાં વિશ્વાસ થાય છે. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે, ચાલતી પર્યાયમાં એને વિશ્વાસ છે. પાછો જોવે છે કે આ પર્યાય તો અસ્થિર ચીજ છે, કોઈને શાશ્વત કોઈ પર્યાય ટકતી નથી. કેવી બદલતી ચીજ છે આ, એમ આનું આ શરીર છે પણ ફેરફાર લાગે છે કે આ 25 વર્ષ થયા, 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, ક્યાંય એનું શરીર છે તો પર્યાય કેટલી બદલાણી છે કે એને રોકી શકાતું નથી. પર્યાય બદલતી ચીજ છે, એને બદલતી રોકી શકાતી નથી. જે અસ્થિર ચીજ છે, નાશવંત ચીજ છે, એનું શરણ લેવું, એનો આશ્રય કરવો, એનો વિશ્વાસ રાખવો, દુઃખી થવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે, પણ એ પર્યાય જ્યાં છે ત્યાં જ પાછો ઉમે એના તળિયે આખી પૂર્ણ વસ્તુ છે. અરીસાની અવસ્થાથી અરીસો કેટલો દૂર, બે વચ્ચે અંતર નથી. એમ તારી અવસ્થા અને તું સ્વરૂપ એ વચ્ચે બીજું કોઈ ક્ષેત્રનું અંતર નથી. ભાવનું અંતર એટલું છે કે એ ક્ષણિક છે ને એક નિત્ય છે. તું ક્ષણિકનો આધાર છોડી દઈએ એમ કહ્યું શાસ્ત્રમાં કે ક્ષણિક વર્તતા ભાવોથી નિત્ય સ્વભાવી પારિણામિક ભાવ અત્યંત દૂર છે એમ કે છે. કેવી કથનની વિવિક્ષા આવે તો અહીંયા એમ કે છે કે તારી પર્યાય છે ત્યાં પાછો તરતક અડીને વચ્ચે કોઈ જગ્યા નહીં, એક દોરાવાની પણ વચ્ચે જગ્યા નહીં, અને આ કુદરત પરિપૂર્ણ છે. વસ્તુ જ પોતે અવસ્થા રૂપે પરણી રહી છે, કોઈ બીજું પરિણામ પણ કરતું નથી. પર્યાયની પાછળ હાથમાં કુદરે ઊભું છે, ક્યાંય દૂર જવાની તારે જરૂર નથી. આ એક કોયડો થઈ પડ્યો છે અનાદિથી જીવને પરલક્ષ અને પર તરફના વલણને લીધે એક એવો કોયડો થઈ પડ્યો છે કે જરાય પોતાનું સ્વરૂપ દૂર નહીં હોવાથી લાખો ગાંવ દૂર જાય છે. ભાવથી કેટલો લાખો ગાંવ દૂર જાય છે અને એને બહુ મોટી સમસ્યા લાગે છે. અરે મારું સ્વરૂપ ક્યાં, મને કેવી રીતે મળે, કેમ મળતું હશે, શું થતું હશે, જાણે હા અંધારામાં ઉભો થાય. જ્યાં પ્રકાશ થઈને વસ્તુ ભાઈ છે એમ ખબર પડે તો એના લીધે આ વાત છે. પાત્રતા વિના ગુરુગમ મળતી નથી. પાત્રતાના વિશે નહીં વાત છે, પાત્રતા વિના પણ પાત્રતા છે એ બહુ મોટી વાત છે. અનાદિમાં અનાદિથી જીવને પાત્રતા આવી નથી. ધર્મના નામે ઘણા ધતિંગ કર્યા, ધતિંગ એટલે કહેવા જોઈએ ને, બીજું નહીં કહેવાય. ધર્મના નામે ઘણા આડંબર કર્યા, ઘણી ક્રિયાઓ કરી, ઘણા ધતિંગ કર્યા, પણ એક પાત્રતામાં આવ્યો નથી. પાત્રતામાં આવે તો વસ્તુ કાંઈ દૂર નથી અને પાત્રતા વિના કોઈ રીતે પત્તો ખાય એવો નથી. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે, પણ એ પર્યાય જ્યાં છે ત્યાં જ પાછળ ઊંડે એના તળિયે આખી પૂર્ણ વસ્તુ પડી છે. જ્યાં પર્યાય છે તે જ ક્ષેત્રમાં અનંત અનંત અપરિમિત શક્તિઓનો સાગર છે. કેટલો સામર્થ્યનું ભાન કરાવે છે, અનંત અનંત અપરિમિત શક્તિઓનો સાગર ભરેલો છે, જરાય દૂર નથી. વસ્તુ પોતે પરમાત્મ સ્વરૂપે સદાય મોજુદ છે, સદાય મોજુદ છે એમની, જે ચૈતન્ય ગુણ દ્વારા નિરંતર અનુભવમાં આવી રહ્યો છે, જે ચૈતન્ય ગુણ દ્વારા, ચૈતન્ય સ્વભાવ દ્વારા નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. 49 ગાથાને ટીકા કરતા ભગવાન ઇન્દ્રચંદ્રાચાર્ય વાત કરે છે કે જે ચૈતન્ય ગુણ દ્વારા નિરંતર અનુભવમાં આવી રહ્યો છે, અનુભૂતિ સ્વરૂપ છે, ચૈતન્ય ગુણ છે, એટલે એના જ્ઞાનની પર્યાય વર્તી રહી છે, નિરંતર અનુભવ, પણ પોતે દુર્લક્ષ કરે છે.
બરોબર,
પોતે પોતાનું દુર્લક્ષ કરે છે, ચૈતન્ય સ્વભાવનું દુર્લક્ષ કરે છે. બીજું લક્ષ્ય એટલું બધું કરે છે કે ચૈતન્ય સ્વભાવનું દુર્લક્ષ કરે છે. તેથી અનુભવાતો હોવા છતાં એને માલુમ પડતો નથી કે મને શું અનુભવાય છે, એને માલુમ પડતો નથી. 17 એ જ વાત છે, 49 એ જ વાત છે. એનો જેને અંદર વિશ્વાસ આવે, અપરિમિત શક્તિઓનો સાગર છે, એનો જેને અંદર વિશ્વાસ આવે, એની હયાતી, એની મોજૂદગી ગ્રહણ થાય, વિશ્વાસ આવે, અને જે અંતર અનુભવમાં જાય, વિશ્વાસપૂર્વક જે અંતર અનુભવમાં જાય, એને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. એનું નામ સમ્યક દ્રષ્ટિ છે, અનુભવ ન કરે એનું નામ સમ્યક દ્રષ્ટિ નથી. આ સિદ્ધિ વાત છે. પોતાના સ્વરૂપ સાગરનો અનુભવ કરે એને સમ્યક દ્રષ્ટિ કહીએ, જે અનુભવ ન કરે એને સમ્યક દ્રષ્ટિ શું કહીએ? અસમ્ય દ્રષ્ટિનું વર્ણન કર્યું આ રીતે કે જેને પોતાના અનંત સામર્થ્યની હૈયાતીનો વિશ્વાસ છે, એને જગતમાં પછી કોઈ જીતી શકતું નથી, આખા જગતને એને જીત્યું. જેને પોતાના અનંત સામર્થ્યનો વિશ્વાસ છે એને કોઈ જીતી શકતું નથી, એ કઈ હારતો નથી, આખા જગતને એને જીતી શક્યું. બાકી આખું જગત હારેલું પડ્યું છે, કેમકે બધા દીન છે ને, રાકા છે ને, કોડી કોડીનો યાચક થઈને ભીખ માંગે છે, એક કોડી મને આપો, એક કોડી મને, પણ તું કોડીઓને શું કરીશ? કઈ એને સમજણ નથી, એક કોડી આપો, બધે જ ઉમરે છે, એક કોડી મને કોક આપો, મને કોક એક કોડી આપો, આવી પરિસ્થિતિ છે. દીપચંદજી એક કોડી કોડીનો યાચક થઈને કરે છે, અને પોતાના અનંત સામર્થ્યના રાજપદને ભૂલેલો છે, રાજપદ કીધું છે એને, રાજપદને ભૂલેલો છે, અને યાચક થઈને કંગાળ થઈને ભીખ માગે છે. આવું નિતરતું સત્ય બહાર આવેલું છે. મોટી વાત તો એ છે કે આવું નિતરતું સત્ય બહાર આવેલી વાત છે.
દેવ સિદ્ધ મંદિર ભગવાન જય ગોપાલ ગોપાલ.